તારીખ 10-2-1998 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 511 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 609
શ્રીમદ રાજચંદ્ર વચનામૃત પત્રાંક 511 ચાલે છે. શ્રીજીને આ જીવના અજ્ઞાનની જે જે વ્યાખ્યા કરી છે તેમાં સમયે સમયે તેને અનંત કર્મનો વ્યવસાય કહ્યો છે. વ્યવસાય એટલે વ્યાપાર કરનારો, વ્યાપારમાં કમાણી થાય એમ અહીંયા અનંત કર્મની કમાણી કરે છે, ઉલટી કમાણી. અજ્ઞાન દશામાં જીવ સમયે સમયે અનંત કર્મને બાંધે છે. કેમ કે એના અનંત વિપરીત અભિપ્રાયો ને ભાવો પડ્યા છે, એટલે ઘણા કર્મો બાંધે છે. અને અનાદિકાળથી એ પ્રકારે અનંત કર્મનો બંધ કરતો આવ્યો છે એમ કહ્યું છે, એમ શ્રી જીનેશ્વર દેવે કહ્યું છે. તે વાત તો યથાર્થ છે, પણ ત્યાં આપને એક પ્રશ્ન થયો, ખબરભાઈએ પ્રશ્ન કર્યો છે કે તો તેવા અનંત કર્મ નિવૃત્ત કરવાનું સાધન ગમે તેવું બળવાન હોય તો પણ અનંતકાળને પ્રયોજને પણ તે પાર પડે નહીં. એમના પ્રશ્નમાં શું વાત છે કે અનંતકાળથી જે કર્મો બાંધ્યા છે એ જેમ જેમ છે, હવે આટલા બધા કર્મો અનંતકાળથી જીવ બાંધી રાખ્યા હોય તો પછી ગમે એવું બળવાન સાધન હોય તો અનંતકાળે પણ એ છૂટે કેવી રીતે? એમ પોતાને લાગ્યું છે એટલે એ વાતની અમે શંકા કરી છે. જો કે કેવળ એમ હોય તો તમને લાગ્યું તેમ સંભવે છે, અને એમને જેવું ભાષ્યું એવું જ હોય તો બરાબર છે એ વાત. તથાપિ જીને પ્રવાસી જીવને અનંત કર્મ ન કરતા કયો છે? પ્રવાસી એટલે શું? કે પ્રવાહ પણ અનંત કર્મ આવ્યા છે, તેના તે ત્યાં ને ત્યાં રહ્યા છે એમ નથી. પ્રવાહની અંદર શું છે? પાણી તો પાણી જ દેખાય છે નદીમાં, પણ એનું પાણી હોતું નથી, પાણી તો ફરતું જાય છે, લાગે છે સળંગ, તેનું તે પાણી નથી, એમ તેના તે કર્મો નથી. દરેક કર્મ પોતાની સ્થિતિ લઈને બંધાય છે. જેમ દરેક જેમ કર્મ છે એ નવા નવા બંધાતા જાય છે સમયે સમયે, એમ જૂના સમયે સમયે ફરતા જાય છે. એટલે એનો જથ્થો છે એ કલ્પના પ્રમાણે અનાદિથી વર્તમાન સુધીનો અનંતકાળનો જથ્થો ભેગો થઈ ગયો છે એમ નથી. એનું નામ પ્રવાહ છે. તથાપિ જીને પ્રવાહથી જીવને અનંત કર્મનો કરતા કયો છે? અનંતકાળથી કર્મનો કરતા તે ચાલ્યો આવ્યો છે એમ કહ્યું છે, પણ સમયે સમયે અનંતકાળ ભોગવવા પડે એવા કર્મ તે આગામી કાળ માટે ઉપાર્જન કરે છે એમ નથી કહ્યું. એ કર્મ અનંતકાળની સ્થિતિ લઈને નથી આવ્યા એમ કે છે, એ મર્યાદિત કાળની સ્થિતિ લઈને આવ્યા છે. દરેક તો પ્રકૃતિની જુદી જુદી મર્યાદા હોય છે અને એ પ્રમાણે લઈને આવ્યા છે. તો કુલ જીવાશ્રય એ વાત દૂર રાખી, વિચારવા જતા એમ કહ્યું કે સર્વકર્મનું મૂળ એવું જે અજ્ઞાન અને મોહ પરિણામ, તે હજુ જીવમાં એવું ને એવું ચાલ્યું એવું છે. શું હવે શું કહે છે? મૂળ વાત તો શું સમજાવી છે? કર્મથી જીવની યોગ્યતાની વાત સમજાવી છે કે અનંતકાળથી અનાદિથી જીવને અજ્ઞાન અને મોહ એવો ને એવો વર્તે છે. અને એ ઘણા કર્મ બંધાવવાનું કારણ તો એ જ છે. તો ધ્યાન એના ઉપર દેવાનું છે કે અજ્ઞાન ને મોહ કેવી રીતે મટે. કે હજુ જીવમાં એવું ને એવું એ અજ્ઞાન ને મોહનું પરિણામ ચાલુ આવ્યું છે કે જે પરિણામથી અનંતકાળ તેનું ભ્રમણ થયું છે. પરિભ્રમણનું મૂળ કારણ અજ્ઞાન ને મોહ છે. અજ્ઞાન એટલે જ્ઞાનની વિપરીતતા અને મોહ એટલે શ્રદ્ધાની વિપરીતતા, દર્શન મોહ, અથવા મિથ્યા જ્ઞાન ને મિથ્યા શ્રદ્ધા. એનાથી અનંતકાળથી પરિભ્રમણ થયું છે. અને જે પરિણામ વર્તા કરે અને એવા જે પરિણામ વર્તા કરે તો હજુ પણ એમને એમ અનંતકાળ પરિભ્રમણ થાય ચાલુ રહ્યું. અગ્નિના એક તણખાને વિશે, તણખો એટલે ચિંગારી, આખો લોક સળગાવી શકાય એટલો ઐશ્વર્ય ગુણ છે, એટલે સામર્થ્ય છે અને શક્તિ છે. ઐશ્વર્ય એટલે શક્તિ. એક તણખો થી જો આગ લાગે તો આખા જગતને બાળવું હોય તો મળી શકાય. તથાપિ તેને જેવો જેવો યોગ થાય તેવો તેવો તેને ગુણ ફળવાન થાય છે. એટલે જેટલું એને બળવા યોગ્ય સામગ્રી મળે એટલું બળે, પછી આગળ ન બળે. એક મકાનમાં આગ લાગે પણ બાજુમાં એ લાઈન કપાઈ જતું હોય અને વચ્ચે રોડ હોય તો એ આગ આગ આગળ ન વધે. અજ્ઞાનનું મિથ્યાત્વ છે, એમાં જેવા જેવા યોગ થાય છે એમાં એ જ્ઞાનની મિથ્યાત્વ પ્રવર્તે ને એવા એવા કર્મો બાંધે એમ કેવું. શક્તિ એનામાં એવી છે અનંત પરિભ્રમણ કરાવવાની. અજ્ઞાન અને મિથ્યાત્વમાં અનંત જન્મ મરણ કરવાની શક્તિ પડી છે, યોગ્યતા રહેલી છે. પણ આયુષ તો એક જ ભાવનું બાંધે છે, બે ભાવનું ન બાંધે એક સાથે. જન્મ મરણ અનંતા કરાવે, આયુષ તો એક જ કર્મનું બાંધે. એક ભાવમાં બે ભાવનું આયુષ ન બાંધે. પછી એક એક કરતા આનંદ જન્મ મરણ થાય. જો અજ્ઞાનને મિથ્યાત્વ ચાલુ રહે તો કોઈ ભાવમાં અજ્ઞાનને મિથ્યાત્વ ટાળે તો એ જન્મ મરણની લાઈન ડિસ્કનેક્ટ થઈ જાય, તૂટી જાય એમ કહેવું છે. તેમ અજ્ઞાન પરિણામને વિશે અનાદિકાળથી જીવનું રખડવું થયું છે, તેમ હજુ અનંતકાળ પણ 14 રાજલોકમાં પ્રદેશે અનંત જન્મ મરણ તે પરિણામથી હજુ સંભવે એવી યોગ્યતા છે. તથાપિ જેમ તણખાનો અગ્નિ યોગવશ છે, તણખાનો અગ્નિ કેટલો છે જેટલો એને સંયોગ મળે એટલું જ બાળે, બાકીનું કાંઈ બાળે નહીં, તેમ અજ્ઞાનના કર્મ પરિણામની પણ અમુક પ્રકૃતિ છે. અમુક મર્યાદા છે. ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ સૌથી વધારે સ્થિતિ કોની? ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ એક જીવને મોહનીય કર્મનું બંધન થાય તો તે 70 કોડા કોડી સાગરોપમનું થાય એમ શ્રીજીને કહ્યું છે. કેટલું? 70 કોડા કોડી સાગરોપમ. કોસવારો કેટલો? 1 કોડા કોડી સાગરોપમ. એવા 70 કોડા કોડી સાગરોપમ તીવ્ર સ્થિતિ બંધાય તો અમે દર્શન મોહને બંધાય, બાકીની બધા કર્મના પરિણામથી ઓછી સ્થિતિવાળા છે. તેનો હેતુ સ્પષ્ટ છે કે જો અનંતકાળનું બંધન થતું હોય તો પછી જીવનો મોક્ષ ન થાય, કોઈને અનંતકાળની સ્થિતિ પડતી નથી. અત્યારે કોડાકોડી પણ એક મર્યાદા છે ને, અને 70 કોડાકોડીનું મિથ્યાત્વ હોય એ જીવ પણ આત્મકલ્યાણની સન્મુખ થાય અને પ્રાયોગ લબ્ધિમાં આવે તો 1 કોડાકોડીની અંદરની સ્થિતિ થઈ જાય, એટલી બધી સ્થિતિ ઘટી જાય. અંત કોડાકોડી એને કહે છે, એટલે 1 કોડાકોડીની અંદર એટલી બધી સ્થિતિ બંધ પડે તો પણ એમાં અપકર્ષણ થાય. અપકર્ષણ એટલે સ્થિતિ ઘટે એવું બને ખરો, અને ઓછી સ્થિતિ પડી હોય તો ઉત્કર્ષણ થઈને વધે એવું બને પણ ખરું. પ્રાયોગિક લબ્ધિ એટલે એવી યોગ્યતાની લબ્ધિ, પ્રાપ્તિ. લબ્ધિ એટલે પ્રાપ્તિ. કેવી? એવી એટલે કેવી? કે જીવ આત્મકલ્યાણ સન્મુખ થાય એવી. એટલે આત્મકલ્યાણની ભાવના, આપણે ભાવનાનું પ્રકરણ હમણાં વાંચ્યું ને, આત્મકલ્યાણની ભાવના દર્શનોને શિથિલ કરે છે, એની સ્થિતિ પણ ઘટાડે છે અને એનો અનુભાગ પણ ઘટાડે છે. અનુભાગ એટલે ફળદાન શક્તિ. અંતકોડા મકોડીમાં આવી જાય પ્રાયોગ લબ્ધિમાં. હા, એ આત્મકલ્યાણની અંતરથી ભાવના થાય એટલે પ્રાયોગ લબ્ધિમાં આવે. જો અનંતકાળનું બંધન થતું હોય તો પછી જીવનો મોક્ષ ન થાય અનંતકાળ સુધી. એ બંધ જો નિવૃત્ત ન થયો હોય, આગલો બંધ જે નિવૃત્ત ન થયો હોય પણ લગભગ નિવર્તવામાં આવ્યો હોય, ત્યાં બીજી ત્યાં વખતે બીજી તેવી સ્થિતિનો સંભવ હોય, એવી રીતે પ્રવાહથી ચાલે છે. આગલું કર્મની સ્થિતિ પૂરી થાય એ પહેલાં પાછું બીજું બાંધી દઈએ એટલે પ્રવાહ ચાલુ રહીએ, પણ એના એ કર્મનો પ્રવાહ નથી, બદલાઈ જાય છે. પણ એવો ને એવો છે, મોહ તો એવો ને એવો છે. કેમ કે પરિણામમાં જીવ સમયે સમયે નવો જ મોહ કરે છે ને, ત્યાં સુધી અભિપ્રાય બદલતો નથી. શું ત્યાં સુધી જીવનો મોહ ચાલુ રહે છે, પણ નવો નવો ચાલુ રહે છે, પણ પ્રવાહપણે નવો નવો. એટલે કોઈ પણ સમયે પલટો મારી શકે છે, મોહને તોડી શકે છે. મોહને ન તોડી શકે એવું નથી. જોકે મોહનો અનુભવ એવો છે કે એક વખત જીવને નાસીપાસ થવું પડે કે આવો મોહ તો કેમ છૂટે, આવો મોહ ક્યાંથી છૂટે, એવું એક વખત લાગી જાય. પણ અનંતા જીવોએ મોહનો નાશ કર્યો જ છે, અને એ બધા જીવો મારા જેવા જ છે, અને પહેલાં સંસારમાં મારા જેવા હતા યોગ્યતામાં, પણ હું કેમ ન કરી શકું એમ લેવું જોઈએ. બસ પછી વાંધો નથી, પછી નિરાશા નહીં રહી. નિરાશાવાદી ન થવું કદી પણ, ભલે કોઈ કામનું પ્રયત્ન કરતા ન થાય ને નિષ્ફળ જાય તો પણ નિરાશાવાદી ન થવું. હંમેશા હંમેશા આશાવાદી રહેવું અને ઉલ્લાસથી ને ઉમંગથી કામ કરવું. એટલે શું છે કે વિકલ્પ ધારાવાહી ચાલે છે. ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર, આખા સંસારના વિકલ્પો મોહથી ઉપજે છે. પણ જીવ જો અંતર્મુખ તેને નિર્વિકલ્પ સ્વરૂપનો અનુભવ કરે, અવલંબન લે, તો એને નાશ પામતા વાર લાગતી નથી, નિર્વિકલ્પ થઈ જાય. એમ કહેવું અંતર્મુખ થવાનો, અંતર્મુખનો અનુભવ, અવલોકન એટલે અનુભવ. અંતર્મુખ થઈને સ્વરૂપનું અવલોકન કરે, અનુભવ કરે, તો સ્વરૂપ નિર્વિકલ્પ છે, પરિણામમાં વિકલ્પનો નાશ થઈ જશે. પણ જો દર્શનમાં ચાલુ રહેશે તો આખા સંસારના વિકલ્પો ઊભા થશે. કેટલા? આખા સંસારના. જેમ કોઈ લાભનો પ્રસંગ હોય તો ઉલ્લાસ થાય છે કે નથી થતો? લાભનો પ્રસંગ હોય તો ઉલ્લાસ થાય છે કે નથી થતો? એવી રીતે એમ આમાં આત્માને સુખનો લાભ થવાનો છે, અનંત સુખને અનંત આનંદનો લાભ થવાનો છે, તો એના માટે ઉલ્લાસ આવવો જોઈએ કે ના આવવો જોઈએ? ઉલ્લાસિત વીર્યવાન તત્વ પામવાનો મુખ્ય અધિકારી છે. 40 માર્કમાં લીધું છે. એમ જીવને ઉત્સાહ આવવો જોઈએ. કેવી રીતે? ટોડરમાં જે સરસ લીધું છે મોક્ષમાં, પ્રકાશકમાં, કે કોઈ જીવ જ્યારે આત્મકલ્યાણ માટે જાગૃત થાય છે ત્યારે એને એવા વિચારો આવે છે, એવા ભાવો આવે છે, ત્યારે મારો અનંતકાળ પરિભ્રમણમાં, અજ્ઞાનમાં ગયો, હવે હું મારું આત્મકલ્યાણ કરવા જાગૃત થયો છું, અને આ મનુષ્ય ભાવ જેવો અપૂર્વ અવસર મને મળ્યો છે, તો હવે હું મારું આત્મકલ્યાણ શીઘ્ર કરું, એનો એને ઉલ્લાસ ઉત્પન્ન થાય છે, ઉલ્લાસ આવે છે. કેમ કે એને લાભ થવાનો છે, અનંત સુખનો લાભ થવાનો છે, તો શું કરવા ઉલ્લાસ ન આવે? વેપારીને તો કમાણી થવાની હોય તો ઉલ્લાસ આવે છે કે નથી આવતો? હે, કે નથી આવતો? હજી તો પડતર લાગે ને ત્યાં નફો ગણવા માંડે. એ શું બતાવે છે? ઉલ્લાસ બતાવે છે. એમ અહીંયા તને પોષણ છે, મનુષ્ય ભાવ છે, અને મુક્ત થવાની યોજના જ્ઞાનીઓની, તીર્થંકર દેવોની આપણી સામે આવી છે. પછી આપણે ઉલ્લાસથી એ કામ ન કરીએ એમ કેમ બને? એમ કે છે, શા માટે એવું ન બને? શું કીધું? મોહ તો પોતે છોડવા તૈયાર થાય પછી વાંધો જ નથી. પોતે ઉલ્લાસથી તૈયાર થવો જોઈએ, પછી બધું આવીને મળવાનું છે. એના માટે કુદરત બંધાયેલી છે. એમ શું કહે છે? એ બંધ હજુ નિવૃત્ત ન થયો હોય, એટલે પૂર્વનો બંધ નિવૃત્ત ન થયો હોય પણ લગભગ નિવર્તવા આવ્યો હોય, ત્યાં વખતે બીજી તેવી સ્થિતિનો સંભવ હોય, અથવા નવા કર્મો બાંધે એવી લાંબી સ્થિતિનો. પણ એવા મોહનીય કર્મ કે જેની કાળ સ્થિતિ ઉપર કહી છે, એવા એક વખતે ઘણા બાંધે એમ ન બને. એક જ સમયે 70 કોડાકોડીના ઘણા બાંધેલી એમની, એક વખતે જે પડ્યા એ પડ્યા, પછી બીજા સમયે બીજા, બીજા વખતે ત્રીજા વખતે ત્રીજા. અનુક્રમે હજુ તે કર્મથી નિવૃત્ત થવા પ્રથમ એટલે એ પહેલાં જ બીજું તે જ છે તેનો બાંધે તેમ ત્રીજું બીજું નિવૃત્ત થતાં પાછું પહેલું ત્રીજું બાંધે પણ બીજું ત્રીજું ચોથું પાંચમું છઠ્ઠું એમ શું એક મોહનીય કર્મના સંબંધમાં તે સ્થિતિનું બાંધા કરે એમ બને ઓછા વર્તે ઓછા વર્ત સ્થિતિને બાંધા કરે કારણ કે જીવને એટલો અવકાશ નથી જેટલો બંધાવવાનો પણ અવકાશ નથી કેમ કે હારે હારે ભોગવતો જાય છે માટે હારે હારે ભોગવતો જાય છે મોહની કર્મની એ પ્રકારે સ્થિતિ છે તેમ આયુષ કર્મની સ્થિતિ શ્રીજીને એમ કહી છે તો એ દેહ દાખલો આપ્યો છે કે એક જીવ એક દેહમાં વર્તતા તે દેહનું જેટલું આયુષ્ય છે તેટલાના ત્રણ ભાગમાંના બે ભાગ વ્યતીત થઈ આવતા ભાવનો આયુષ જીવ બાંધે તે પહેલાં બાંધે નહીં તો આયુષ કર્મની અંદર દાખલાથી સ્પષ્ટ સમજાશે કે બે ભાવનું તો બાંધે નહીં પણ પાછું તરત ને તરત બીજા ભાવનું બાંધે એમ એ નહીં આયુષ ભોગવતા ભોગવતા બે ભાગ ભોગવી લીધા પછી જ બાંધે એ પહેલાં તો કોઈ ન બાંધે બે ભાગ ભોગવી લીધા પછી ન બંધાય તો બાકી રહેલા શેષ આયુષમાં પણ બે ભાગ ભોગવી લીધા પછી બાંધે એમ જ્યાં સુધી ન બાંધે ત્યાં સુધી ટુ થર્ડ હા ભોગવ્યા પછી બાંધે વન થર્ડ બાકી રહીને બાંધે પછી વન થર્ડનો ટુ થર્ડ એવી રીતે કરતા જવું પડે એક સાથે અનેક ભવોનું આયુષ બંધાતું નથી એવી રીતે બીજા કર્મોમાં પણ એવી જ લાઈન છે એટલે કર્મબંધનથી બહુ ડરવાની જરૂર નથી શું સંક્ષેપ એ છે આશય શું છે કે શ્રીજીને અજ્ઞાની જીવને સમયે સમયે અનંત કર્મનો વ્યવસાય કયો છે મારા જીવે તો કેટલા બધા બાંધા છે અનંતકાળથી બાંધતો આવ્યો છે કેટલા બધા બાંધા છે કે એમ નથી એ તે બાંધા એ ભોગવતો ગયો નવા બાંધતો આવ્યો પાછો જૂના ભોગવતો ગયો નવા બાંધતો આવ્યો એમ છે પ્રભાપણે અનંતા છે એક સાથે અનંતા નથી એમ
કહેવાય
એવું એવું કંઈ જરૂર નથી એ વાત જુદી છે એ વાત જુદી છે દ્રષ્ટિની વાત સ્વતંત્ર છે આયુષની વાત સ્વતંત્ર છે ગતિની ગતિ આયુષ સાથે નક્કી થઈ જાય છે ગતિ હા ગતિ નક્કી થઈ જાય છે દ્રષ્ટિની વાત જુદી છે કોઈને માથે ગતિ બંધાય અને દ્રષ્ટિ ફરી જાય ગતિની પૂછું આ ગતિને આયુષ સાથે જ બંધાય છે એ સાથે બંધાય ગતિ નો ફરે આયુષમાં વધઘટ થાય એમ છે એટલે કે તું પુરુષાર્થ કર તો લાંબા કર્મ ન બંધાય પુરુષાર્થ નહીં કરતો ઘણા કર્મ બંધાશે તારે કરવો ન કરવો એ તારા હાથની વાત છે તારું ભવિષ્ય કેવું ચિતરવું તારા હાથ પુરુષાર્થને આધીન છે એમ કે છે આ વાત સમજીને કરવાનું શું છે કે જો મારા હાથની વાત છે તો હું મારું શું કરવા બગાડું કોઈ પોતાનો હાથે કરીને શું કરવા બગાડે મૂર્ખ હોય બગાડે એમ કે એટલે બધું સમજી જા અને આત્મકલ્યાણમાં લાગી જા એમ કેવું છે આશય એટલું છે અને એક ભાવમાં આગામી કાળના બે ભાવનું આયુષ પણ બાંધે નહીં એવી સ્થિતિ છે અર્થાત જીવને અજ્ઞાન ભાવથી કર્મ સંબંધ ચાલ્યો આવે છે તથાપિ તે કર્મોની સ્થિતિ ગમે તેટલી વિટંબણારૂપ છતાં અનંત દુઃખને અનંત ભાવનો હેતુ છતાં અનંત દુઃખ અને ભાવનો હેતુ છતાં પણ જેમાં જીવતેથી નિવૃત્ત થાય એટલો અમુક પ્રકાર બાદ કરતા સાવ અવકાશ છે. ટૂંકામાં વાત એટલી છે શું કે ભલે કર્મની સ્થિતિ ગમે તેટલી મુસીબતવાળી હોય, વિટમણા એટલે મુસીબતવાળી હોય, ઘણા દુઃખનું અનંત દુઃખનું કારણ હોય, ભવનું કારણ હોય, તો પણ જીવ નિવૃત્ત થાય, એનાથી નિવૃત્ત થઈ જાય એટલો અમુક પ્રકારનો અવકાશ હોય છે. એ બાદ બાકી કરવી શું એટલે અમુક એની એનો જે બાધક કરવાની છે એ મર્યાદા છે, પછી અવકાશ ખુલ્લો છે, મુક્ત થવા માટેનો અવકાશ ખુલ્લો છે. અસાસ્પદ વાત છે, પ્રેરણાસ્પદ વાત છે સિદ્ધિ. ભલે તો અનંતકાળથી અજ્ઞાન અને મોહ કરીને કર્મ બાંધતો આવ્યો છો, તો પણ છૂટવાનો અવકાશ તારા માટે ખુલ્લો છે એમ કે છે. છૂટવાનો અવકાશ ખુલ્લો છે. હા, સપનામાં કરોડો વર્ષ હોય પણ જાગી જાય ત્યારે થતો આ એના જેવું છે. જ્ઞાન થતા દૂર થાય અનાદિનો વિભાવ હોય, પણ જે આત્મજ્ઞાન થાય ગયો, કેમ કે પ્રકાશ છે, ઓલો અંધકાર છે, ગમે એવો અંધકાર હોય હજુ એવું થાય એટલે અંધારાને ઉલેચવું ન પડે, પ્રકાશ કરવાની જરૂર છે, એટલી વાત છે. આ પ્રકાર જીને ઘણો સૂક્ષ્મપણે કહ્યો છે. આની સૂક્ષ્મતા કર્મની થિયરીની સૂક્ષ્મતા ઘણી છે. કેમ કે એની ડિગ્રી પણ ઘણી છે, કર્મ ભાવોની ડિગ્રી ઘણી છે, એમ કર્મની તારતમ્યતા પણ ઘણી છે. એને સ્થિતિ, એના અનુભાગ, એની પ્રકૃતિ, એના પ્રદેશ બધામાં કાંઈક વાતો છે. એની ખાતી અઘાતી બધાને જુદી જુદી વાત. તે વિચારવા યોગ્ય છે. જેમાં જીવને મોક્ષનો અવકાશ કહીને કર્મ બંધ કયો છે, કર્મ બંધ કયો છે તો પણ મોક્ષનો અવકાશ રાખીને કયો છે, આ એનો સંક્ષેપ છે. હુકામાં વાતી છે. આસેપાસ થવાની જરૂર અને એવા દાખલા ઘણા બીના છે. સાતમી નારકીમાં પણ જીવ સમ્યક દર્શનને પામ્યો છે. પામ્યો છે કે આ માર્ગની સગવડતા સુવિધા બહુ મોટી છે પહેલેથી જ. કોઈ જીવ ભલે અનંત કાળથી ગમે એવા કર્મ બાંધીને હાઈલો આવ્યો હોય, હાજો આવતો હોય, પણ જીવો એ ગુનાદ મારે કે હવે મારે રખડવું નથી, હવે મુક્ત થઈ જવું છે. બહુ રખડ્યો, બહુ દુઃખી થયો, બહુ રખડ્યો ને બહુ દુઃખી થયો, શું એટલે એને પાત્રતા એ જ વખતે બીજા ભમાનો આવે, બીજા કલાકમાં એનો આવે, એ જ સેકન્ડે પાત્રતા પ્રગટ થઈ જાય. આત્મકલ્યાણનો નિર્ધાર કરે એટલી જ વાર છે. આમાં કાંઈ હજી લેવા દેવાનું નથી. પાત્રતા પ્રગટે પાત્રતા બહુ મોટી વાત છે. પામે તો પાત્રતા વાળો પામે, સૂક્ષ્મ વાળો પામે એમ નહીં, પાત્રતા વાળો પામે. પાત્રતા વગર ગમે એટલી બુદ્ધિ હોય તો ગોથું ખાઈ જાય, અને પાત્રતા વાળાને ઓછી બુદ્ધિ હોય તો ગોથું ન ખાય. એવું છે, આ વાર્તા સંક્ષેપમાં આપણે લખી છે. એ ફરી ફરી વિચારવાથી કેટલુંક સમાધાન થશે, અને ક્રમે કરીને સમાગમે કરી તેનું સાવ સમાધાન થશે. પ્રત્યક્ષમાં તો ઘણી વાતો થતી હશે એમ લાગે છે. પત્રની અંદર તો લખવાની મર્યાદા હોય છે, પણ રૂબરૂમાં ઘણી ચર્ચાઓ થાય. સત્સંગ છે તે કામ બાળવાનો બળવાન ઉપાય છે. સત્સંગથી કોઈ પણ પ્રકૃતિ સત્સંગથી કરે છે. સત્સંગ જેવો કોઈ સાધન નથી બધા સાધનમાં. સત્સંગ ફળ સંયમ છે. સીધો કોઈ સંયમ લે તો ટકી નો અસ્ત. એવું છે, જેમ સત્સંગ વિના ધ્યાન તરંગરૂપ છે, એમ સત્સંગ વગરનો ત્યાગ છે એમાં કોઈ ટકી ન શકે. એવું સત્સંગ છે એ બળવાનમાં બળવાન સાધન છે, બળવાન ઉપાય છે. સર્વ જ્ઞાની પુરુષે કામનું જીતવું તે અત્યંત દુષ્કર કહ્યું છે તે સાવ સિદ્ધ છે. એ વાત જરૂર છે કે પ્રકૃતિ બળવાન છે અને જીતી શકાય એવી નથી, કઠણ છે સિદ્ધવી. અને જેમ જેમ જ્ઞાનીના વચનનું અવગાહન થાય છે તેમ તેમ કાંઈક કાંઈક કરી પાછો હટતા અનુક્રમે જીવનું વીરિ બળવાન થઈ કામનું સામર્થ્ય જીવથી નાશ કરાય છે. શું છે કે જ્ઞાનીના વચનનું જેમ જેમ અવગાહન થાય છે એટલે જ્ઞાનીના વચનના આશ્રયમાં જેમ જેમ જીવ ઊંડો ઉતરતો જાય છે, એ વચનમાં રુચિ પ્રીતિ કરીને એનું ગ્રહણ કરે છે તેમ તેમ એ પ્રકૃતિના દોષથી પાછો હટતો જાય છે, અને અનુક્રમે જીવનો પુરુષાર્થ બળવાન થઈ જાય છે. અનુક્રમે એ પુરુષાર્થ પોતે બળવાન થઈને કામનું સામર્થ્ય જીવથી નાશ કરાય છે. કામ એટલે ઈચ્છાઓ પણ લેવાય, ઈચ્છાઓ પણ લેવાય. જ્ઞાની પુરુષોનો સમાગમ શાસ્ત્ર સ્વાધ્યાય એ સત્સંગ નથી. જ્ઞાની પુરુષો મુખ્યપણે જ્ઞાની પુરુષોનો સમાગમ, ગૌણપણે મુક્ત થવા ઇચ્છનાર એવા મુમુક્ષુ જીવોનો સમાગમ. પણ શું કે મુક્ત થવાના આશયથી ભેગા થતા હોય એવા બીજા આશયથી આવતા હોય એનો સમાગમ ન થવો
જોઈએ.
સત્સંગ જેવું એ કંઈ નથી. એ બધા સાધન તો ઘણા છે પણ સત્સંગ જેવું કોઈ સાધન નથી એમ જ્ઞાનીઓનો અનુભવ બોલે છે. કૃપાળદેવ લખે છે કે આવું સાધન અમે જાણ્યું નથી, પોતાના અનુભવની વાત કરે છે. એમને જાતિ સ્મરણ જ્ઞાન હતું અને પૂર્વભવમાં એ ઘણા સાધન કર્યાનું સ્મરણ થયેલું. પછી સત્સંગથી જે લાઈને ચડી ગયા અને મોક્ષ માર્ગ મેળવી લીધો ત્યારે એમનો અનુભવ જ્ઞાન બોલે છે કે બીજા સાધન કરવા છતાં પણ સત્સંગ જેવું કોઈ સાધન નથી. એવી વસ્તુ છે. સતનો રંગ ચડે, શું થાય? સતનો રંગ ચડે એ સત્સંગ છે. કામનું સ્વરૂપ જ જ્ઞાની પુરુષના વચન સાંભળી જીવે જાણ્યું નથી, એ જાણ્યું હોત તો તેને વિશે સાવ નિરસ્તા થઈ હોત. તો શું છે કે એમાં આકુલતા છે, ઈચ્છાઓમાં આકુલતા છે. એનું જો સ્વરૂપ જાણ્યું હોય તો આકુલતા જીવ આમ છોડે, આકુલતા જીવ છોડે. આકુલતામાં આકુલતામાં દુઃખ છે, દુઃખ કોણ પસંદ કરે? ઈચ્છાનો જેટલો ભડકો છે એટલી આકુલતા વિશેષ છે. એટલે નિરસપણું એમાં આવી જાય, આકુલતા થાય એમાં નિરસપણું આવી જાય. એ જ વિનંતી શું છે આત્મ સ્વરૂપના પ્રવાહ. એ રીતે એમણે છેલ્લે છેલ્લે પાછી સત્સંગના બળવાનપણાની ચર્ચા કરી છે. તમે પ્રકૃતિ લીધી, ગમે તેવી બળવાન પ્રકૃતિ હોય, આમાં શું છે જે પ્રકૃતિ તીવ્ર હોય બળવાન હોય એ મટાડવી કઠણ છે. કેમ કે જોર કરી કરીને આવે, જીવ એમાં ઉદયમાં જોડાય. કેમ કે એની પાસે આત્માનું જોડાણ છે ને, એટલે મુમુક્ષુ જીવ તો જોડાઈ જાય છે. આત્માનું જોડાણ છે ને, કરવું શું? તો કે સત્સંગ કરે તો ફેર પડે. સત્સંગથી ફેર કેવો પડે? તો કે ચમત્કારિક ફેર પડે. કેવો? ચમત્કારિક ફેર પડે. અને એ ચમત્કારનો ફાયદો જેને થયો હોય એ સત્સંગ કોઈ ભોગે પણ જવા દે છોડે નહીં, એને એ સત્સંગની કિંમત આવે. સત્સંગની કિંમત જુદા જુદા સ્ટેજમાં જુદા જુદા પ્રકારે આવે છે. સત્સંગ ક્યાં વાત ચાલી હતી? કોઈ પહેલી ભૂમિકામાં જુદો આવે, બીજી ભૂમિકામાં જુદો આવે, નાનીને ઓળખે ત્યારે જુદો આવે, અને સૌને ઓળખે ત્યારે સાવ જુદો જ આવે. એની ડિગ્રી જુદી જુદી છે. સત્સંગ કરવો જોઈએ એવી એની જે મહત્તા, એ મહત્તા પણ શરૂઆતમાં જે નથી સમજાતી એટલી આગળ જતા સમજાય છે. અને જેને વધુમાં વધુ સમજાણી, એ સત્સંગને વધુ ને વધુ સમજ્યો છે એમ કહી શકાય. અને એ જગતના પદાર્થોની કિંમત એને છૂટી જશે. જેને સત્સંગની કિંમત આવશે એને જગતના પદાર્થોની કિંમત છૂટી જશે, આપોઆપ જ છૂટી જશે. એવું ચમત્કારિક વાત છે જરા. અને પ્રકૃતિમાં પણ ફેર પડી જાય. સત્સંગ કરે, આત્મકલ્યાણ અર્થે સત્સંગ કરે, ગમે એવી બળવાન તીખી પ્રકૃતિ હોય મળી પડી જાય. ચમત્કાર છે. અને નહીતર પ્રાણ ને પ્રકૃતિ સાથે જાય એવી કહેવત પડી ગઈ છે. પણ સત્સંગ છે એ જ્ઞાન પ્રાપ્તિનું સાધન છે. અને જ્ઞાન છે એ ગમે એનો નાશ કરે. પ્રકૃતિ અનંત પ્રકારની ગમે તે હોય ને, એ એક જ એવો સાધન છે, શસ્ત્ર છે, કે આખા લશ્કરને હણે. પ્રકૃતિના અનંત પ્રકારની પ્રકૃતિના લશ્કરને હણી નાખે એવું સાધન છે. એટલા માટે એની સમજીને એની કિંમત આપવી. અને એવી સ્થિતિમાં આવનારને સત્પુરુષનો યોગ એનો ભેટો કુદરત કરાવે છે. કુદરત બંધાયેલી છે એની હારે, કુદરત એની સાથે બાઉન્ડ ટુ ગીવ. અને એનો બહુ સ્પષ્ટ જીવંત ઉદાહરણ દાખલો લઈએ તો સોગાનિધિનો બીનો, એ ત્યાં સુધી આવ્યા હતા કે જીવી ન શકે, પ્રાણ છૂટ જાયગા, દેહ છૂટ જાયગા, એવી પરિસ્થિતિમાં આવ્યા હતા. એવી પરિસ્થિતિમાં પહોંચી ગયા સોનગઢ, નહીતર અમને ખબર નહોતી. સોનગઢમાં ગુરુદેવ બિરાજે છે એ કેમ ને ખબર હતી? કુદરત બંધાયેલી છે, ખેંચી લાવે સોનગઢ સુધી. અને બહુ વિકટ પરિસ્થિતિમાં આવ્યા છે સોનગઢ, એ સુગમ પરિસ્થિતિમાં નથી આવ્યા, એને વિકટતામાં આવેલા છે. પણ એ કોઈ સંયોગથી પર થઈને આ વસ્તુ ચાલે છે. અનુકૂળતા પ્રતિકૂળતાઓ આમાં કોઈ જોવાતી નથી, એથી પર પરિણામ ચાલે છે, એથી પાર જઈને આત્મા કામ કરી દે છે. ભલે એ ભાવ પર્યંત ગમે તે પરિસ્થિતિ સંયોગની રહી, જે પૂર્વ કર્મ અનુસાર રહેવાની હતી તે રહી, એમણે તો આનંદ ભાવની કમાણી કરી કે ન કરી છે. માનો કે 2002 અને 2020 18 વર્ષ ત્યાર પછી જીવ્યા છે. કેટલા? 18 વર્ષનું આયુષ બાકી હતું. 32 વર્ષે એમને આત્મજ્ઞાન થયું, 54 વર્ષે 54 વર્ષે આયુષ પૂછ્યું છે ઘણું કરીને, તો 32ની પણ 36 થયા હશે. 2002માં આવ્યા હતા, 2020માં ધ્યાન થયું છે. 18 વર્ષની એમની આ ભાવની જ્ઞાન દિશા રહી. હવે 18 વર્ષની અંદર ગમે તે સંયોગો રહ્યા, ભલે એને ધર્મશાળામાં રહેવું પડ્યું, સેનિટોરિયમમાં રહેવું પડ્યું, તો પોતાનો બંગલો હોય તો ધર્મશાળા છે, ગમે એવો બંગલો હોય તો ધર્મશાળા છે. એ તો ક્યારે ત્યાંથી ઉચાળા ભરવા પડશે એનું કઈ નક્કી જ નથી. બંગલો હોય કે ફ્લેટ હોય તો ત્યાં તો બહુ ઊંચું કોટીના દેવ થાય. ડોમ ડોમ સાહેબી હોય તો સામું જોવે નહી, સામું એમને અંદર એમની જ લાગેલી રહીએ, ત્યાં પણ અંદર ને જ લાગેલી રહીએ. કેમ કે દ્રષ્ટિ દ્રવ ની થઈ ગઈ, સંયોગી દ્રષ્ટિ ઉડી ગઈ. અસંગ તત્વની જે દ્રષ્ટિ થાય છે એમાં તમામ સંયોગોમાં એ પોતે અંદર જોવે છે, પણ મારું સ્વરૂપ અસંગ છે આનાથી. અનેક દેવ દેવીઓ મારી સ્તુતિ કરે છે, આ તો લિમિટેડ માણસો હોય, કે ભાઈ પ્રશંસા કરે કે આમ કાંઈ જે કંઈક માન સન્માન કરે, બહુમાન કરે, ત્યાં તો બહુ મોટી સંખ્યામાં હોય. તો એ અંદર જોયો છે કે આ તો પણ મારું તો તત્વ અસંગ છે ને, આ બધાને મારે શું લેવા દેવા, કાંઈ આ તો નિર્લભ તત્વ છે, આમાં કાંઈ લેપાવાનું કંઈ કારણ નથી, કે આમાં કોઈ સંગ થવાનું કારણ નથી, આ તો એક સપનું છે, હમણાં પૂરું થશે. શું છે? સ્વપ્નમાં જાગૃતિ છે કે આ સ્વપ્નું છે ને હમણાં પૂરું થવાનું છે? કોઈને સ્વપ્નમાં જાગૃતિ ન હોય, નાની પુરુષને સ્વપ્નમાં જાગૃતિ હોય છે. અસંગ દશા છે ને, એ અસંગ દશા છે, જ્ઞાન ધારા છે એ અસંગ દશા છે. એટલે એને એ તો થ્રુ આઉટ નિર્વાણ પદ સુધી લાઈન ક્લિયર થઈ ગઈ, ગાડી કોઈ સ્ટેશને રોકાવાની નથી, વચ્ચે સ્ટેશન આવશે. જે હોલ્ટ નક્કી થયો છે એ પૂર્વ કર્મ પ્રમાણે, પણ એ ગાડી રોકાવા માટે નથી, ત્યાં પાછું ફરવા માટે નથી. અને મોક્ષ દૂર નથી, કાંઈ દૂર નથી મોક્ષ. વિશેષ દૂર નથી નો અર્થ શું થાય છે ખબર છે? એને કાંઈ દૂર નથી હોય એમ કે છે. એવી વાત છે, બહુ પ્રેરણાસ્પદ વાત છે. મોક્ષની ભૂમિકામાં તૈયારી વાળા જીવને મોક્ષ દેખાડી દે, કેટલો મોટો રિસ્પોન્સ આપ્યો કહેવાય. બસ વાત સમજાવી જોઈએ યથાર્થ પ્રકારે, પછી જીવના પરિણામ ઉપડે ઉપડે એટલે ઉપડે જ રોકાય, પછી ઝાયલો ન રહે. અને ઝાયલો તો એ જીવ છે, નહીતર જડ છે. એવી રીતે ઉપડે એ જીવ છે, નહીતર જડ છે. કેમ કે જડને અસર ન થાય, જીવને તો અસર થયા વિના રહે નહીં. કેમ કે એની પોતાની વાત છે, ક્યાં કોઈ પારકાની વાત છે.
જિનેન્દ્ર ભગવાન ના લઘુનંદન ભાઈ સિંહ ની જય હો.